પ્રવચન નંબર 455 તારીખ 17/4/90 મિનિટ નિયમસાર ગાથા 41
પરિણામની ગતિ સુધરી ગઈ પણ રહે છે. અહીંયા તો એ જે ગતિઓ છે એ આત્મામાં નથી, એ ચાર ભાવોમાં મોક્ષ તત્વ આવી ગયું જે છે, અને એના કારણ દ્વારા જે પંચમ ભાવ પારણામિક ભાવ સ્વભાવ ભાવ નિત્ય ભાવ ગુરુ સ્વભાવ મૂળ ચેતના સ્વભાવ એ પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે એમ ટીકાકાર કહે છે. હવે એ ચારેય ભાવનો વિસ્તાર કરે છે. એમાં પહેલા મૂળ ગાથામાં જીવને ક્ષાયિક ભાવના પ્રકારો નથી એ વાત આવી, એનો વિસ્તાર કરે છે. કર્મોના ક્ષયે જો કર્મોના ક્ષય જે લખેલ છે કર્મોના ક્ષયે એટલે કર્મોના ક્ષયમાં કર્મોના ક્ષયના સદભાવમાં વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિક ભાવ છે. આ જે છે વ્યવહાર કેમ કર્યો કે પર્યાયની આને સંબંધ છે, દ્રવ્યની આને સંબંધ નથી. દ્રવ્યમાં તો કહ્યું કે ચાર પ્રકારના કર્મનો બંધ જ નથી, બંધ થાય તો ક્ષય થાય, થાય છે પરિણામ સાથે કર્મ અને પરિણામથી કર્મ છૂટી જાય છે ત્યારે કર્મના ક્ષય જીવન લેવામાં થાય છે. એની ક્ષણિક ઉપાદાનની અવસ્થાથી પર્યાય થાય છે. જીવ પણ એનું કરતા નથી, ઉપાદાન પણ નિમિત્ત પણ જીવ કરતા નથી, ઉપાદાન પણ એ સત્સમયની કેવળ જ્ઞાનની પર્યાય તો નથી કે તેનો સકાળ હતો અને સત અને અહેતુક છે એને ભૂતાર્થે જાણ તો આત્માથી પણ નથી અને કર્મથી પણ નથી. એ સત અહેતુ પર્યાયનો સકાળ વગર થાય મોક્ષની પર્યાય એ થવા યોગ. હવે થવા યોગ છે ત્યારે આત્માને નિમિત્ત નથી કેવું તો કોઈ નિમિત્ત બીજો પદાર્થ હોવો જોઈએ. તો કે કર્મનો ક્ષયને નિમિત્ત કહેવામાં ગાથામાં છે થવા યોગ અને કરનાર થવા યોગને કરનાર એમાં મોક્ષની પર્યાયમાં પણ થવા યોગ અને કરનાર જૂના કર્મનો અભાવ નિમિત્તપણે ત્યારે અહીંયા એક પર્યાયનો સકાળ છે ત્યારે કર્મના અભાવનો અહીંયા સકાળ છે. એ પોતપોતાના કારણે છે. અહીંયા ક્ષાયિક ભાવ થાય છે માટે કર્મનો ભાવ થાય એમ નથી, અહીંયા કર્મનો અક્ષય થયો માટે અક્ષાયિક પર્યાય થાય એમ નથી. પણ ઉપાદાન ક્ષણિક પોતાનું કાર્ય કરે છે ત્યારે બહારમાં કયા પ્રકારનો સંયોગનો સદભાવ કે અભાવ હોય તો કે કર્મનો અભાવ જ હોય. કર્મનો સદભાવ અહીંયા નવો એકનું બતાવનાર કથન છે. કર્મોના ક્ષય જે ભાવ હોય પર્યાયમાં લાગવું પડે કર્મનો ક્ષય. આત્મા તો કર્મથી બંધાણો નથી માટે કર્મનો ક્ષય આત્માને લાગુ પડતો કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધો પર્યાયની સાથે પરમેવેલો હોય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્માની સાથે નથી માટે કર્મના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે એટલી અપેક્ષા આવે છે. કર્મનો ક્ષય થયો થયું તો એટલું સાપેક્ષ કથન આવે છે. પણ એ પર્યાય મોક્ષની થાય છે એ થાય સ્વતંત્ર કર્મના ક્ષયથી થઈ એમ પણ નથી, પણ નિરપેક્ષ સાથે સાપેક્ષ જ્ઞાન કરાવે છે. ઉપાદાન સાથે નિમિત્ત જ્ઞાન કર્મ હોય કર્મોના શોકશ્રમે બીજું કોણ શોકશ્રમ ભાવના પ્રકારો નથી. કર્મનો શોકશ્રમ થાય છે એમાં સ્વઘાતી પ્રકૃતિનો અનુદય દેશઘાતી પ્રકૃતિનો ઉદય એવા પ્રકારનો કર્મનો શોકશ્રમ થાય એ ભાવને શોકશ્રમિક ભાવ કહેવામાં એના બધા વિસ્તાર હવે આવશે. એક બોલના પેટા ભેદ કે છે પહેલા રોકાણ મૂકીએ છીએ. એક શોષણ ભાવ છે, કર્મોના ઉદય જે ભાવ હોય એ રાજાની અવદય ભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિક ભાવ છે. એમ નથી કે કર્મના ઉપશમે જે ભાવ થાય તે ઔપશમિક ભાવ નીકળે, તો બધામાં એમ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિક ભાવ છે. કર્મનો ઉપશમથી અહીંયા થાય છે એમ નથી. પછી આગળ કર્મો સકળ કર્મોનો ઉપાધિથી મુક્ત, કોઈ પણ પ્રકારનો કર્મ ઉદય ઉપશમ ક્ષય ક્ષાય કોઈ લાગુ પડે નહીં. જે બે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત વિશેષ મુક્ત એવો પરિણામી જે ભાવ હોય, પરિણામે એટલે પરિણામ નહીં એવો જેનામાં સ્વભાવ હોય, ચેતના 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 એને પરિણામે કહેવાય. સદસ એની જે સદસતા છે એમાં કોઈની વિસદસતા ન થાય. સદસ એટલે તેનું તે તેનું તે તેનું તે તેનું તે ચેતના 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 અનાદિયન એ પરિણામે જે ભાવ હોય તેને પારનાદિ ભાવ કહેવામાં આવે છે. એવી રીતે એ દ્રષ્ટાંત લઈએ એટલે આ ખ્યાલ આપતો આવી જાય. જેમ કે પાણીનો ગલાસ લેવો અને એ મેલું પાણી માટી વાળું પાણી લેવું ગલાસ ભરેલો, એમાં એ માટીના સંયોગથી પાણીની પર્યાય મલિન થઈ એને ઔદય ભાવ કહેવામાં માટી નિમિત્ત છે ને ઔદય ભાવ મેળવી પર્યાય નૈમિત એને પાણીનો ઔદય ભાવ કહેવામાં આવે છે. પછી એ પાણીમાં માટી બેસી જાય નીચે અને નિર્મળ પાણી દેખાય, માટી નીકળી નથી છેગલાસમાં જી પણ પાણી નીંજરી ગયું કહેવાય, ઠરી ગયું કહેવાય. માટી નીચે બેસી ગઈ તો પાણીનું ઉપશમ ભાવ કહેવાય, એ પર્યાયનો ભાવ છે. ઉદય ભાવ પણ પર્યાયનો, આ પણ પર્યાયનો ઉપશમ ભાવ. પછી જરાક કલાક ભૂલી જાય છે તો એને ક્ષોપશમ ભાવ કહેવાય. વેલું પણ ન દેખાય, ઉપશમ પણ ન દેખાય, ઘરા કરી જાય છે તો એને ક્ષોભ સંભાવ કહેવામાં આવે, પાણીની પર્યાયનો. અને એ પછી માટી કાઢી નાખવામાં આવે તો પાણીની પર્યાયનો ક્ષાયક ભાવ કહેવામાં આવે છે. એ ચાર પ્રકારની પર્યાયને માટીનો સદભાવ ને અભાવ સંબંધ હતો, પણ જે પાણી મૂળ હતું સામાન્ય એ પરિણામે ભાવ છે. પાણીમાં પાંચ ભાવ ઉતર્યા, ચાર પર્યાયના ભાવ અને પાણીનો સ્વચ્છ નિર્મળ અનાદિ અનંત એનો સ્વભાવ ભાવ, એનો દ્રવ્ય ભાવ કહેવાય. આ ચાર પર્યાય કહેવાય. એમ આત્મા પારિણામિક ભાવે અનાદિ અનંત નિત્ય શાશ્વત ધ્રુવ શુદ્ધ છે, એ તો છે ને છે. હવે એવો જીવ કર્મના સંયોગમાં જાય છે તો રાગાદી થાય તો અવદય ભાવ કહેવાય. એ પોતાના સ્વભાવમાં ઠરે ને કર્મ ઉપશમે તેનો ઉપશમ ભાવ કહેવાય પર્યાયનો, અને જરા ચળબળ ગાઢ કે તો ક્ષોભ ભાવ કહેવાય. આપણે ચારિત્રનો ક્ષોભ ભાવ, જ્ઞાનનો ક્ષોભ ભાવ અને કર્મનો ક્ષય થઈ જાય ના ઠરી જાય તો એને ક્ષાય ભાવ કહેવામાં, ચાર પ્રકારના પરિણામ છે. એને કર્મની સાથે સદભાવ અને અભાવ એવો સંબંધની સાપેક્ષતાથી જો, સાપેક્ષતાથી જો તો ઉદય ભાવ ઉપશમ ક્ષોપશમ, પણ કર્મથી જે કઈ જો તો એને અશુદ્ધ પર્યાથી પારનાદી ભાવ કહેવામાં આવે છે. એનાથી જુદો એ પારનાદી ભાવ કહેવાય સ્વભાવ અનાદિ અનંત. રાગ થાય ને રાગ જાય, બંધ થાય ને બંધ સમજાય ને મુખમાં વે જાય તો પણ એનો મૂળ સ્વભાવ કંકોત્રી ને એવો ને એવો કાયમ રહે એને પારનામી ભાવ કહેવામાં આવે. પારનામી ભાવ એટલે વસ્તુનો મૂળ સ્વભાવ, વસ્તુ પોતાના સીધા સ્વભાવને છોડે નહીં. પરિણામ એક પર્યાયનો વિભાવ સ્વભાવ એમાં ફેરફાર થાય, પરિણામમાં ફેરફાર થાય પણ દ્રવ્યમાં ફેરફાર ન થાય. ક્રોધ આવે અને જાય અને ક્ષમાનુભાવ આવી જાય. તો ક્રોધ આવે ત્યારે પણ આત્મા ક્રોધથી રહીતું જ છે અને ક્ષમાનુભાવ આવ્યો ત્યારે ક્ષમાના ભાવથી રહીત શુદ્ધ છે, આત્મા ઉભા રહી છે. એ પાંચ ભાવની વાત કરી. હવે એના ભેદો કેટલા કેટલા છે પછી એ ભેદનો વિસ્તાર નામ ક્યાં છે. આ પાંચ ભાવોમાં એ ધ્યાનના ચાર પર્યાયનો ભાવ છે અને એક દ્રવ્યનો ભાવ છે. આ પાંચ ભાવ પાણીનો દૃષ્ટાંત, પાણી મૂળ જે છે સ્વચ્છ એ પારનામી ભાવે છે અને માટીનો સંગ થયો ગયો ખેંચ્યો થોડો આ ફેરો એ પર્યાયને સંબંધ છે. પાણીનો મૂળ સ્વભાવ ની આરે માટીનો કાંઈ લાગતું વળતું નથી, જરીએ નહીં. દ્રવ્યથી પર્યાય સર્વથાભિન છે, કેમ કે સર્વથા અભિન માની બેઠો છે એને દ્રષ્ટિ કરાવવા માટે અભિન સર્વથા માન્યું છે અને સર્વથાભિન માન અને સર્વથાભિન છે દ્રષ્ટિ કરાવવા એટલે ક્યારે દ્રષ્ટિ પ્રગટ થાય છે એમ. દ્રષ્ટિ કરાવવા માટે ભીન છે અને ઓમ મૂળ ભીન છે એમ નથી. સ્વભાવથી ભીન ભીન છે બે તત્વો, સામાન્ય તત્વમાં વિશેષની નાસ્તી ને વિશેષમાં સામાન્ય નાસ્તી એનો બે અસ્થિ છે, બે તત્વ છે. સ્વભાવથી છે પાંચ ભાવોમાં ઔષમિક ભાવના બે ભેદ છે, એના પ્રકારો આવશે. આચાર્ય ભગવાન પોતે જ કહે છે શાયિક ભાવના નવ ભેદ છે, શૌક્ષણિક ભાવના 18 ભેદ છે, ઔદૈહિક ભાવના 21 ભેદ છે, પારનામિક ભાવના 3 ભેદ છે. આના ભેદ કયા? હવે ઔષમિક ભાવના બે ભેદ આ પ્રમાણે છે કે ઉપશમ ભાવ કઈ પર્યાયમાં લાગુ પડે એમ કે છે, ઉપશમ સમ્યક અને ઉપશમ ચારિત્ર. શ્રદ્ધા નામનો એક આત્મામાં ગુણ છે અને ચારિત્ર નામનો આત્મામાં ગુણ છે, એમાં ઉપશમ ભાવ ના બે ભેદ કયા કે પ્રથમ ઉપશમ સમ્યક. ઉપસમ્યક સમ્યક દર્શન એટલે સ્વભાવમાં લીન થઈ અને ક્ષયરો અનુભવની પ્રાપ્તિ થઈ અનાદિ વિચાર લીને પ્રથમ ઉપશમ થાય છે. એ વખતે દર્શનનો કર્મનો પણ ઉદયનો ઉપશમ દશા હોય. અહીંયા મિથ્યા તો ક્ષય નથી થયો, અનંતાનુભૂતિ કસાયનો ક્ષય નથી થયો, ઉપશમ છે સાત પ્રકૃતિનો સાત ભાવનો. તો એનો ઉપશમ સમ્યક દર્શન કહેવાય. પછી આગળ ઉપશમ ચારિત્ર એ શ્રેણી કરે, ઉપશમ શ્રેણી, શ્રેણીના બે પ્રકાર શપક શ્રેણી ને એક ઉપશમ શ્રેણી. તો ઉપશમ ચારિત્ર થાય છે, ઉપશમ કરતો કરતો આગળ શ્રેણીમાં જાય અને પછી એ પાછો પડી જાય છે. ઉપશમ વાળો મોક્ષ દશાને પામતો નથી. ચારિત્રની ઉપશમ અવસ્થા છે વિતરાગી અવસ્થા. સમ્યક દર્શન પણ વિતરાગી, એક સમ્યક દર્શન સરાગી ને એક વિતરાગી, એવા સમ્યક દર્શનના બે પ્રકાર એમ. ચારિત્ર એક ઉપશમ ચારિત્ર, વિતરાગી ચારિત્ર અને રાગી ચારિત્રના બે પ્રકાર નથી. એ તો સંયોગ વ્યક્તિને ઉપયોગમાં આવે છે. મૂળ વાત સમજી તો કહે છે કે ઉપશમ ચારિત્ર, ઉપશમ ચારિત્ર આઠમે નવમે દસ મેરી 11મો હોય ઉપશમ સમ્યક દર્શન ચોથે હોય કોઈને પાંચમે પણ હોય તો જે શાસ્ત્ર હોય પણ ચોથે તો હોય ખરું એ બે પ્રકારો તમને કહ્યા હવે સાહેબ ભાવના નવ ભેદ સાહેબ સમ્યક નવ ભેદમાં જે ઉપશમ સમ્યક દર્શન થાય છે એમ કોઈ જીવને સાહેબ સમ્યક દર્શન થાય અત્યારે ચોથો કાળ નથી એટલે એ જીવની યોગ્યતા નથી એટલે સામે થતા પ્રકારનું અનુકૂળ નિમિત્ત પણ કેવડી શુદ્ધ વિનોદ નથી એટલે અત્યારે સાહેબ સમ્યક દર્શન નથી થતું પણ સાહેબ સમ્યક દર્શન ચોથા કાળમાં કેવડી શુદ્ધ કેવડી સમય થઈ જાય અને સાહેબ એટલે ખરાબ વિખ્યાતોનો ક્ષય થઈ જાય છે અને વાત સામે નિમિત્ત રૂપે દર્શનમાંનો પણ ક્ષય થાય એને ક્ષાયિક સમ્યક કહેવાય નિર્મળ એકદમ ઉપશમ પણ નિર્મળ છે અને ક્ષાયિક પણ નિર્મળ છે શુદ્ધ જેવો સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન એવું ક્ષાયિક સમ્યક દર્શન નીચે ગ્રસ્ત અવસ્થામાં થાય પછી ક્ષાયિકના ભેદ છે ને ક્ષાયિકના એક શ્રદ્ધાળુની પર્યાય લીધી હવે બીજી યથાખ્યાત ચારિત્ર ચારિત્રની પર્યાય યથાખ્યાત ચારિત્ર ક્ષય છે બારમા ગુણાને ચારિત્રમાંનો ક્ષય થાય છે અને સ્વરૂપમાં એકદમ લીન થઈ જાય પરિણામે તો એને ચારિત્ર કહેવામાં ક્ષય ચારિત્ર યથાખ્યાત ચારિત્ર પછી કેવળ જ્ઞાન કેવળ દર્શન એ પણ ક્ષાય છે કર્મનો પ્રતિબંધ કારણનો અભાવ થઈ ગયો છે મંત્રાય કર્મના ક્ષયજનિત દાન લાભ ભોગ ઉપભોગને વિર્ય પોતે પોતાને દાન આપે ને પોતે ગે લાભે પોતે ગે અને ભોગ વારંવાર આનંદને ભોગવે કર્મનો અભાવ થઈ ગયો ને અને પુરુષાર્થ એવો જામી ગયો વીર્ય પૂરી એવી શક્તિ થઈ ગઈ કે આનંદને ભોગવે ઉપભોગ એટલે વારંવાર ભોગવે વીર્ય એટલે જે સ્વભાવની રચના કરે પોતાના નીચ ગુણની રચના કરે પર્યાયની શુદ્ધની એને વીર્ય નામનું ગુણ કહેવામાં આવે છે કરો સત્ય પુરુષાર્થ ત્યાગ રાગ કરવો પુરુષાર્થ નથી શુદ્ધભાવ કરવો એ પુરુષાર્થ નથી અજ્ઞાન છે વિખ્યાત છે ભાઈ આ તો સ્વરૂપની રચના કરે ટકે વધારે એને ભોગવે એવું એક આત્મામાં વીર્યનામનું બળ છે એવું થાય છે પૂર્ણ આનંદને કાર્યાનુસાર ભોગવા કરે એને થાક લાગે સ્વભાવમાં થાક ન હોય તો અસહાયમાં થાક હોય શું કહ્યું સ્વભાવમાં થાક ન હોય અને કસાયમાં થાક હોય હોય ને ભલે વકરો ઘણો થતો હોય છે ને હિરજી ને લીધો મોટા મિત્રા બે બેટા વકરો ઘણો થતો પણ કે થાકી જાય છે શું કામ થાક લાગે છે પૈસા તો આવે છે આ સુકામ લાગે છે એ કસાય છે લોભ કસાય છે માટે જીવ થાકે છે કસાયનો થાક હોય અકસાય વિરાજ ભાવમાં થાક હોય શકે નહીં અનંત વિજય પ્રયોગ થાય છે પરમાત્માને અર્યંતને બધા અર્યંત છે શંકર પણ અર્યંત છે સામાજિક કેવડી પણ અર્યંત કહેવાય તેરમાં નમસ્કારે ચૌદમાના અંતે સિદ્ધ પરમાત્મા થાય અનંત વિજય પ્રગટ થયું છે સાદી અનંત પૂર્ણ આનંદ ભોગવે મને થાકતા કેમ નથી કે સ્વભાવના ભોગવટામાં થાક અને વિભાવમાં થાક કોઈ હોય ને હોય જમે કે કમાણી હોય ને કમાણી હોય તો પછી થાક ઉતરી જાવ ને ચેતન પણ થાકી જાય થાકે બહુ ખરા ધ્યાન કરવા આવે ને કશાયમાં થાકો આપણે કહેવાનો આશય કહેવાનો આશય કોઈ પણ તમે કાર્ય કરો તો એ કશાયજન્ય કાર્યમાં થાકો એને બે ચાર પાંચ કલાક વાંચો તો થાકી જાય સાસુપાધ્યાયમાં થાક કેમ લાગે એ કશાય છે શુભ ભાવનો કશાય ઓલો અશુભ ભાવ કશાય દુકાને પૈસા મળે પણ છે બે કશાયના દીકરા શુભો કે કશાયના પુત્ર છે એમાં જો ભેદ પાડ્યો કે આ શુભ ભાવ ઠીક ને અશુભ ભાવ ઠીક ઘોર સંસારમાં છે સંસારનો કોઈ કાળે અંત નથી સમષ્ટિગત જોવામાં આવે તો સંસારનો અંત વ્યક્તિગત આવે જીવને પણ સમષ્ટિગત તો સંસાર કયા છે તો કહે છે કે જો ભેદ પાડીશ પુણ્યને પાપમાં પાપ પણ પાપ છે કોઈ પણ પાપ છે ઠીક ઠીકની કલ્પના કરીશ પુણ્ય ઠીક પાપ ઠીક એ વ્યવહાર નહીં તો કયા કરશે એ જૂઠું કથન કરે છે ભોગેલ છે કથન મિથ્યા ઉપદેશનો દેવાળો છે વ્યવહાર નહીં તેથી તે મિથ્યા છે અને એની શ્રદ્ધા કરનાર મિથ્યાદ્રષ્ટિ બની જાય છે એને સંસારનો અંત આવશે આ ઘોર સંસાર માટે તો પાઠ છે પ્રવત સંસાર કુંકું આચાર્ય ભગવાન કરનારે છે ગોળ ને ખોળ બે સરખા કે હા બે કુંડલની જાત છે ને સોનું ને લોટું બે સરખા કે હા બે કુંડલની જાત છે લે શું કહ્યું કે આ ગોળ ને ખોળ બે સરખા ના પરિણામ આવે દાન કરીએ પૂજા કરીએ હા હા લખજો 5000 રૂપિયા લખજો 10000 રૂપિયા આ સુધર્મ એકર થયા બીજા 1.25 લાખ રૂપિયામાં શું થયું પણ એમાં કહે છે કે પુણ્યને પાપનો ભેદ જો કરશે તો એકમાં ઉપાધિ એકમાં એ બુદ્ધિ આવશે પાપમાં એ બુદ્ધિ આવશે તો કોઈ ઉપાધિ લાગશે કોઈ ઠીક ને પાપ અઠી બે અઠીક તો એ જ્ઞાનીને બે અઠીક લાગે પણ આ કોળ ને કોળ બે સરખા છે સોનું ને લોટું બે સરખા છે એક સોનાની પેઢી એક લોટાની પેઢી પણ બધાએ છે ને આત્મા માટે ભેદ ન કરવો એ પુણ્ય પાપના પરિણામ આત્માથી ભિન્ન છે માટે હું એને કરતા નથી એનાથી ભિન્ન ભગવાન આત્મા ઉપાધિ છે એ બેને તો અનુભવ થાય અનુભવ ન થતો હોય તો એના કારણો તપાસ કરવાથી ઉડાણ ઉતરી થઈ ત્યાં મારો વ્યવહારનો વૈજ્ઞાનિક કોને કાં છે એ શોધવું જોઈએ વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે ક્યાં પક્ષ રહી જાય છે આ વાક્ય વ્યવહાર નહીં છે કે નિશ્ચયનું એ વારંવાર આત્માને પૂછવું જોઈએ વ્યવહાર નહીં વાક્ય હોય તો એ ઉપાધે નથી શ્રદ્ધાનો વિષય નથી એ નો ભેદ સાહેબ નથી આ શોષણ ભાવના અરાજ છે પરિણામના બધા ભેદો પ્રકાર બે જગ્યાએ પ્રકાર બધી જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન ને મનોપરી જ્ઞાન ઈચ્છાય જ્ઞાન નથી સૂક્ષ્મ જ્ઞાન જ્ઞાનમાં ઉપસમ ન હોય જ્ઞાનમાં કાંક સૂક્ષ્મ ભાવ હોય અને કાંક શાહી ભાવ હોય કાંક થોડું જ્ઞાન ઉગાડો હોય ને કાપુર ઉઘરી જાય પણ જ્ઞાનની પર્યાયમાં ઉપસમ ન હોય તો જીવનો નાશ થઈ જાય મતીશું અવધિને મનપરી ઉઘાડ ઉઘાડ થોડો ઉઘાડ એ સૌપ્રમ ભાવ છે પૂરો ઉઘાડ થાય તો ક્ષાય ભાવમાં આવી ગયું પણ કેવલ જ્ઞાનમાં બે ભેદ છે સૌપ્રમ ભાવના બે ભેદ જ્ઞાનની પર્યાય કાં સૌપ્રમ હોય અને કાં ક્ષાય ઉઘાડ એમ જ્ઞાન ચાર જ્ઞાન ચાર એટલે સંવેદના ચાર જ્ઞાન સંવેદનાના ભેદ છે અને ત્રણ છે એ મિથ્યા જ્ઞાનના ભેદ છે હું મંદિર જ્ઞાન વિચાર લખી ને હું શુદ્ધ વિચાર લખી ને લંગ જ્ઞાન એ નારકીના દીવને દીવમાં હોય લંગ જ્ઞાન અવધિક જ્ઞાન અને સ્વર્ગના દેવોને પણ હોય અને ભયંકર ભૂતડાને પણ અવધિક જ્ઞાન હોય છે પણ એ બધા શું છે ખોટા વિપરીત મિથ્યા દર્શનની સાથે ત્રણ બોલો અવધિક જ્ઞાન સમ્યક પેલા લીધું ચાર પેજમાં અવધિ જ્ઞાન સમ્યક પણ છે અને એક અવધિ જ્ઞાન મિથ્યા છે એ કહ્યું ને અવધિ જ્ઞાન ઉપર લઈ લીધું જ્ઞાનનો ઘા રૂપી પદાર્થને જાણે એને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે યંત્રને પણ એવા અવધિ જ્ઞાન હોય છે એટલે પછી ભૂતરાને માને બધા મીઠ્યા દ્રષ્ટિ ગ્રહિત મીઠ્યા દ્રષ્ટિ થઈ જાય ને અવધિ જ્ઞાન હોય 3 વર્ષ પછી એને પુત્રનો જન્મ થવાનો જો તું મારી માનતા કર તો હું તને સૂત્ર આપીશ હવે થવાનો જ હતો તો પણ આ મૂર્ખ ઘરે માનતા લાગે પગે 3 વર્ષે પુત્રનો જન્મ તો થવાનો હતો તો આ માતાજીએ પુત્ર આપ્યો અંબાજી ને ભોવાજી ને શ્રી ઘણા નામ છે દુઃખી બહુ દુઃખી હોય છે મિત્ર દેવો બહુ દુઃખી હોય છે તને સુખ ક્યાંથી આપશે પોતે દુઃખી છે ઉતરા મિત્ર દેવ અત્યારે અહીંયા પંચર પડે છે તો અહીંયા સાંભળવા પણ કોઈ ઉત્તર આવે મિત્ર બહુ દુઃખી હોય છે આમ કે તે દુઃખી ખાતા એ કહે છે કે આ બધી ભ્રમણા છે કોણ દીકરો આપે ને કોણ પૈસા આપે આ ઓળખાય છે એ તો આપણામાં ન હોય આ તો સામાન્ય હોય તો ગાડી નાખે આજુબાજુ નામ નહીં લઈ આપણે માનતા કરે આજુબાજુ છે ટુ સેન્ટરો મારે મને ખબર હતી પણ કોઈ જોતો અરે આ જૈન કુલમાં જેવું તારો દેવ તો મહાવીર છે તારો મસ્તક તો મહાવીર પાસે નમસ્કાર કરે આ આ દુઃખી દેવડા દુઃખી દેવો છે બધા બહુ દુઃખીઓ તમને તો ખબર નથી કે મુંબઈમાં ગયો અમારી દીકરી આવી હતી એની બેન પણ કાતે લઈને આવ્યા કરી હતી કરી હતી કરી તો મને કઈ ખબર નહીં કે આ બહુ દુઃખી છે નામ ને તે મને કઈ ભૂતકાળ લાગે છે ને એમ નવો કાર્ય બોલો નવો કાર્ય તો બોલી જાય છે હું બોલો બહુ શુદ્ધ કીધું કહો આમ કામ તો ભૂત લાવ્યું અને આમ મને બાપુજી મને દુઃખ કરાવો બહુ દુઃખી તું કોણ છો એ વ્યંતર છું દેવી કે દેવ કે દેવી છું પેલા ક્યાં હતી કે વાઘના ભાવમાં હું બહુ દુઃખી છું તો તું અત્યારે ચિત્તભાઈ ભગવાન પાસે જાતે જઈ શકે ત્યાં જ્યાં પ્રભુનું સમોષણ છે સાંભળ તારા આત્માનો સ્વરૂપ નું અને તમે દર્શન પામી લે ના ના એ નહીં અન્ય મધ્ય કરી હું દૂતરો અન્ય મધ્ય સંસ્કૃતિ બોલે ને કોઈ જઈ નથી ભાઈ એટલે પૂરો ના થતા આવે ના ઉદય થી કોઈ એવા રોગ જે મારે એમાં રોગ છે એ કઈ કરે મારે એક દિવસ બીજા દિવસ ચિંતિત માત્ર કરતો આ તો બહુ દુઃખી છે નંતર મને છોડાવો બાપુજી મને મને કઈ રસ્તો બતાવો બહુ દુઃખી છે જયારે તો ભગવાન પાસે સુખનો માર્ગ ત્યાં મળશે તને એવા ભેદને લીધે અજ્ઞાન 3 સંવેદના 4 અને અજ્ઞાન ફરી આત્મા અજ્ઞાની થતો નથી ધ્યાન રાખો પછી દર્શન ના ભેદ કે છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન, એવા ત્રણ ભેદ શોષણ ના. સાહેબ માં કેવળ દર્શન આવી ગયું, ઉપર દર્શન ના ચાર પ્રકાર છે, એમાં એક શાયિક કેવળ દર્શન, કેવળ જ્ઞાન નિહાળે થાય, અને ત્રણ તો નીચે ચક્ષુ દર્શન. આ ચક્ષુ દર્શન આ પાંચ ઇન્દ્રિય થી જુદી, જે આ એક ચાર ઇન્દ્રિય માંથી એક જુદી ચક્ષુ ઇન્દ્રિય, ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન, આંખ સિવાય જેટલો દર્શન ઉપયોગ થાય એને અચક્ષુ દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. જ્ઞાન થવા પહેલા સામાન્ય લોકોની પર્યાય થાય તેને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે. અવધિ દર્શન, જેને અવધિ જ્ઞાન હોય એ અવધિ જ્ઞાન મૂકે એની પહેલા અવધિ દર્શન થાય, થાય ને થાય દર્શન પૂર્વક જ્ઞાન થાય એવું ક્રમ પડે સદવર્ષને. અને કેવળીને અક્રમે દર્શન ઉપયોગ જે સમયે હોય એ સમયે જ્ઞાન ઉપયોગ પણ હોય હોવાથી એવા ભેદરી દર્શન ત્રણ. કાળલબ્ધિ એટલે ક્ષોભસમ લબ્ધિ, મનવાળો પ્રાણી થાય ને પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન, તો એને ક્ષોભસમ લબ્ધિ કહેવામાં આવે છે. કર્ણલબ્ધિ સમ્યક દર્શન થવા પહેલા ત્રણ કર્ણ થાય છે, કર્ણ અપૂર્ણ કર્ણને અનિવૃત્તિકરણ, આત્માની સર્વોપ પરિણામ જયારે ઝૂકે છે ત્યારે આ ત્રણ પ્રકારના પરિણામ ઉત્તરોત્તર આવીને જાય, આવીને જાય છેલ્લું પરિણામ આવીને જાય તો અનુભવ થઈ જાય. કર્ણલબ્ધિના પરિણામ સુધી જુ નથી આવ્યો, ચાર લબ્ધિ તો અનંતવાર એને પ્રગટ. શોક સમૃદ્ધિ એટલે જ્ઞાનનો ઉગાર, મનવાળો પ્રાણી તો અનંતવાર. ઉપદેશ લબ્ધિ દેશના લબ્ધિ અનંતવાર મળી, ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ અનંતવાર મળી. ઉત્તમ લબ્ધિ એટલે શુદ્ધિ લબ્ધિ, શુભ ભાવ કસાયની મંતા અનંતવાર થયો હોય. ને પ્રયોગ લબ્ધિ, પ્રયોગ લબ્ધિમાં પણ આવ્યો અનંતવાર, એવો પ્રયોગ કરે ને અંતઃકરોણાની કોળીની સ્થિતિ, કર્મની થાય કર્મની સ્થિતિ કરતા કરતા અંતઃકરોણાની કોળી રહે એવા આત્માના નિર્મળ પરિણામને પ્રયોગ લબ્ધિ કહેવામાં આવે છે. ચાર લબ્ધિ તો અનંતવાર આવે, પણ કર્ણ લબ્ધિ આવે તો સંતોષ થાય. વેદજ્ઞાન કરી શોધાત્માનો નિર્ણય કરી યથાર્થ અને ઉપયોગને સંકેલી અને ઉપયોગ એકાગ્ર થાય નાયકમાં તત્વમાં, તો એના પરિણામ અંદરમાં આવે છે. અંદરમાં આવતા આવતા એને અસંખ્ય મૂળી નિંદ્રા પણ થાય છે, પણ સંવર વગરની નિંદ્રા, સમર્પણ નિંદ્રા નથી. આવા તત્વો ઘણા થાય અમને નેજરામાં થાય છે ને, તમે કહો શુભ ભાવમાં નેજરા નથી, પણ ત્યાં તો શુભ ભાવ છે જો નેજરા થાય છે. આ નેજરા સંવર પૂર્વક હોય, સંવર ન હોય ઈચ્છા તો રોકાણો ન હોય એને નેજરા ન હોય. ચાર લગ્ન સુધી આવ્યો, પણ કરોડ લગ્ન સુધી કોઈ તો નહીં. ક્યાંક નહીં કાળ પછી જો વ્યવહાર નહીં ના પક્ષમાં, વ્યવહારજીનો પક્ષ જીવને મારે એને લબ્ધિ પાંચ. પછી વેદક સમ્યક એને ક્ષોભસમ સમ્યક દર્શન, જે મુક્ષમ સમ્યક દર્શન થાય એ ક્ષોભસમ સમ્યક દર્શન, ત્રણ ક્ષમ ક્ષોભને થાય. વેદકમાં ક્ષોભસમ સમ્યક દર્શનમાં જરા ચલમ લગાડ દોષ કેવી રીતે નીકળે છે. વેદક ચારિત્ર એટલે શોષણ ચારિત્ર, વેદક એટલે શોષણ ચારિત્રની પર્યાય, અને સંયમાસન પર પંચમ ગુણ સ્થાને થોડો સંયમ થોડો અસંયમથી ચારિત્રની પર્યાય છે. ઔદૈક ભાવને એકવીસ બેન, આમ તો જાણવાનો વિષય છે, જાણીને મારા આત્માથી ભીન છે, ભીન જાણીને હે કરતોમાં નાખી દેવું. ઉપાધે નથી, કોઈ આત્મિકર રહ્યો નથી, એમાં આત્મબુદ્ધિ ન કરવી, વ્યવહાર ભી શા માટે જણાવે છે? નિષેધ કરવા માટે. મુંબઈમાં એક ઘરે શાંતિભાઈ ની આખી ચર્ચા રાખી. ઘણા ભાઈઓ બહેનો આવે એમાં કોઈ શ્વેતાંબર ભાઈ આવ્યા હતા, તો નામ અભ્યાસ કરો કે ભાઈ મારો એક પ્રશ્ન છે, બોલો ભાઈ શું છે? તો કે વ્યવહારની નો ઉપદેશ તો સમર્થ આચાર્ય ભગવાનને આપ્યો છે. બિલકુલ બરાબર છે, સમર્થ આચાર્ય ભગવાને વ્યવહારની નો ઉપદેશ આપ્યો છે એ બરાબર છે, પણ શા માટે આપ્યો છે? નિષેધ કરવા માટે આપ્યો છે. બસ બીજેથી આવ્યો છે. વ્યવહારનો પક્ષવાળા અહીંયા કરે બધું ફરિયાદથી રહીત હોવા છતાં સહિત માને એ વ્યવહારનો પક્ષ છે. પરિણામથી રહીત છે આત્મા, છતાં સહિત માને છે. શ્રદ્ધામાં શ્રદ્ધા મિથ્યા છે. શ્રદ્ધાનો વિષય ખોટો છો. શ્રદ્ધાનો વિષય પર્યાયથી રહીત જ છે. પર્યાયથી રહીત તો શ્રદ્ધાંત થાય તો અનુભવ થાય. નિર્મળ પર્યાયથી સહિત છે એ જ્ઞાન જાણે તે કથનચિત સહિત ને રહીત. અનુભવ જ્ઞાનમાં કથનચિત સહિત રહીત હો. શ્રદ્ધામાં ને શ્રદ્ધાના વિષયમાં સર્વતા રહે. આ ખટકે સર્વતા નથી. અમે ક્યાં કહીએ છીએ? આચાર્ય ભગવાન કહે છે નવ તત્વોથી સર્વતા રહી છે એ મારા નિષ્કાતામાં સમયસારમાં ઘણી જગ્યાએ છે. એકત્રીસમી ગાથામાં ભાવિત્રી ઉઘાડ, જોક્ષમ જ્ઞાનનો ઉઘાડ, શાસ્ત્રનો ઉઘાડ, આત્માથી સર્વતા ભેદ છે. સર્વતા ભેદ કે કદંતી બેન છે ભાઈ, અને જ્ઞાન લાગે છે પણ છે અજ્ઞાન. એ ઉઘાડ કાઢો છે ને સમય પ્રથમ રહીતનો, વિદ્યા તો સહિતનો એ અજ્ઞાનમાં જાય છે. અવદયની ભાવના એટલી જ પહેલા પ્રકારે છે. આ વ્યવહારને જાણીને એનો આત્માનું અવલંબન લઈને નિષેધ કરો કે મારું સ્વરૂપ નથી. નારાજ ગતિ, ચીરીન ગતિ, મનુષ્ય ગતિને લેવું નથી. એ અવદયિક ભાવ છે. કર્મના ઉદયના અંગે થાય માટે અવદયિક ભાવ કહેવામાં આત્માને આશ્રિત ન થયા. ગતિ આત્મા આશ્રિત નથી, ગતિ કર્મ આશ્રિત હો. એવા ભેદને લીધે ગતિ ચાર, ક્રોધ કસાય, માન કસાય, માયા કસાય, લોભ કસાય, એવા ભેદને લીધે કસાય ચાર. ક્રોધ માન માયાને ઉદય ભાવ છે, કર્મના સંગે થાય છે, આત્માના આશ્રય ક્રોધ ન થાય. સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસક લિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ છે. સામાન્ય સંગ્રહની અપેક્ષા વિચારદર્શન એક, અજ્ઞાન એક અને અસંયમતા એક, અસિદ્ધ એક, શુક્લરેખા, પદ્મરેખા, પેટનેખા, કફ, વિલંબ, નિર્દેશા ને કૃષ્ણરેખા. કૃષ્ણરેખા એવા ભેદને લીધે દેશા એટલે આત્માના પરિણામ, કસાયની સાથે અનુરંજિત પરિણામ તેને દેશા કહેવામાં આવે છે. ચિકાર લેશા છ છે. જો એ ઔદૈક ભાવને પીઠે ત્યાં અમને જાણવાનું કેવી છે પગલે આ કરીએ તો કઈ પરિણામ માત્ર છે. મારો આત્મા પીઠ છે, બસ એમાં હું આવે છે. પારનામિક ભાવના ત્રણ ભેદ આ પ્રકારે છે. પારનામિક ભાવ દૂર કરતો જીવંતો પારનામિક, એ જીવંતો પારનામિકના બે ભેદ છે. એક શુદ્ધ જીવંતો અને એક અશુદ્ધ જીવંતો. શુદ્ધ જીવંતો ઉપાદે છે, અશુદ્ધ જીવંતો દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એને પર્યાસિકનો પારનામિક કહેવામાં આવે છે. એ છે. પછી ભવ્ય તો પારનામિક અને અભવ્ય તો પારનામિક. એટલે મોક્ષ જવાની લાયકાત વાળા જેવો હોય એ પર્યાયની લાયકાત હો. દ્રવ્યને ભવ્ય અને અભવ્ય દ્રવ્ય સ્વભાવને લાગુ પડતો નથી. એ તો પરમાત્મા છે. પરમાત્મામાં ભવ્ય ન ભવ્ય ક્યાં ભેદ રહે છે? એ તો પર્યાય અપેક્ષિત ધર્મ છે. પ્રવેશિકા મેં ગુણ કયો છે, ભવ્ય તો ગુણ ને અભવ્ય તો ગુણ એમ નથી. ખુલાસો 320 ગાથામાં જૈસનાચાર્ય ભગવાને કહ્યો છે કે ભવ્ય તો ભાવનો તો ભાવ થાય છે, સિદ્ધ થાય છે, ભવ્ય તો ભાવ કહેતો નથી. માટે પર્યાય અપેક્ષિત ધર્મ છે ભવ્યત્વ, કે આ જીવ અમુક કાળ પછી મોક્ષ જશે જશે ને જશે, અને અમુક થોડા જીવો એવા છે કે કોઈ કાળે મોક્ષ ન થાય. પણ એવા જીવો તો ગોતવા જાઓ તો પણ ન મળે, અભવી જીવને ગોતવા જાઓ તો ન મળે. એવા રેત છે થોડા, જે માખી મગની કુલ લ્યાવો તો એમાં કુલનું મગ તો થોડા હોય, બધા મગ કઈ કોળ ન હોય, ચડી જાય બધા, કોક દાણો ના ચડે, એને કોળનું મગને અભવી કહેવામાં આવે છે. એને પછી ગમે એટલી અગ્નિ આપો ને પાણી પલાવો અને એમાં કેમિકલ કંઈક નાખો થોડા આવી ગયે તો પણ કોળનું મગ જડે નહીં. એને ગમે એટલો ઉપદેશ કોઈ આપે એકલો બે થા, એવા દિવસો બહુ ઓછા હોય છે. અહીંયા જીવ ગોતવા જતો ન મળે, હજારો લાખો કરોડમાં ખૂબ હોય એનું આપણે કઈ કામ નથી. પર્યાય અપેક્ષિત ધર્મ છે કે ટીકાળી ગુણ એનો નથી, ગુણની વ્યાખ્યા નથી. પણ ગુણ પેલા પ્રવેશિકામાં એક પ્રકારે આવી ગયું છે, ઉપાસના સ્પ્રે બને છે, આપણે એ પ્રમાણે પછી ચાલતી છીએ. ખરેખર તો પર્યાય અપેક્ષિત ભવ્યના વિવેક ધર્મ છે, યોગ્યતા પર્યાયની યોગ્યતા. આ જીવન તો પારણામિક ભાવ ભવ્યો ને શ્રીમદ અભવ્યો ને સમાન હોય છે, ભવ્યો હોય તો ભવ્ય, પણ પારણામિક ભાવ તો હોય હોય ને કોમન. પારણામિક ભાવ કોમન છે, ભવ્યત્વને પણ હોય ને અભવ્યત્વને પણ, દસ પ્રકારના પ્રાણથી જીવ જીવતો હોય એવું પણ હોય, અને શુદ્ધ જીવનતો પણ બધા ભવ્ય ને ભવ્ય પાર આ સભ્ય સુધારો ગણાયા. બધા આત્મા ભવિક અભવી, બધા આત્મા સ્વભાવે શુદ્ધ છે. અભવીનો આત્મા પણ સ્વભાવે અશુદ્ધ નથી, એ તો પર્યાય અશુદ્ધ છે. પર્યાય તો આશ્રમ તત્વ છે, જીવ તત્વ થોડો અભ્યાસ કરે તો મજા આવે છે. ભવિષ્યમાં તો કાંઈ ગ્લાસ લે તો સારો એ વિચાર તો આવે છે.
અમે અહીંના મંડળ વિનંતી કરી છે નીલમબેનને અહીં ક્લાસ લે
લેશે, તમારી ભાવના છે તો લેશે. ક્લાસ પણ જરૂર નો છે, શબ્દ જ્ઞાન જો હોય ને શબ્દનું જે વાક્ય છે કાલમાં આવે તરત જ તો વ્યાખ્યાન પણ જલ્દી સમજાય. તમે ઘેરે શાસ્ત્ર વાંચો તો સ્વયં ઉકેલ પણ આવે શબ્દ જ્ઞાન, શબ્દનો અર્થ ખ્યાલમાં આવે. ઉપાદાન કોને કહેવાય, નિમિત્ત કોને કહેવાય, નિશ્ચય કોને, વ્યવહાર કહેવાય, સામાન્ય ગુણકો વિશેષ ગુણકો ખ્યાલમાં આવે તો સહેલું છે, કઈ તો અઘરું નથી. યાદ ન રહીએ ભલે શબ્દો, પણ એનો ભાવ ખ્યાલમાં આવે બસ. હું તો રૂચિ હોય તો યાદ પણ એ હું એક ભાઈને દાખલો આપું છું કે મોટર સ્પેર પાર્ટની દુકાન છે એક ભાઈ, તો એને મેં પૂછ્યું એકથી કે તમારી દુકાનમાં સ્પેર પાર્ટ કેટલી જાતના, હજારો જાતના, ઓછામાં ઓછા 20,000 જાત છે, અને 20,000 જાત દુકાનમાં છે, એના નામ અમને મને યાદ છે, એના નંબર યાદ છે, એ હું ભાવે માલ લીધો, ખર્ચ ચડાવ્યો, આ ભાવે વેચે તો અથવા તો ફો થાય, એ અહીંયા કેલ્ક્યુલેટર અમે અમારા મગજમાં હોય બધું યાદ. અરે પણ 20,000 આઈટમ તમને એના નંબર યાદ રહી કે ખ્યાતમાં આ લાગવું પડે, એના પ્રાણમાં આ લાગવું પડે, એ બધું યાદ છે. અને આ યાદ કરીએ એનું કારણ રૂચિ નથી, રૂચિ હોય તો યાદ.
આ બધું જે આઈટમ એ નથી,
પંદર મહિના તો રકતથી વરસાદ થાય,
એને કમાવાની જરૂર ન પડે, કોઈના ઉપર ટેક્સ ન નાખે. આ પિતા રાજા હોય અને એને ત્યાં પુત્ર જન્મ થાય છે ચક્રનો, પછી બધાનો ટેક્સ માફ, પલા ઢગલો પૈસા નો હો. એ ચક્ર જન્મે ને ત્યારે એના 9 થી 6-15 મહિના વરસાદ વરસા એવી સ્થિતિ છે ને, કોઈ સારી છે નહીં. અને એ જન્મે ત્યારે બધાને સુખ ઉપજે અંદરમાં. કીડી જો તો કીડી જ ને ઉપજે, કીડી હોય તો કીડીને ઉપજી જાય. એને ખબર ના પડે કે આ શું આ તાતા આવી ક્યાંથી, એને ખબર ના હોય કઈ. એવો નિયમ છે, હાથ છે ને આનું કરે છે. એના નિમિત્તે લાશો ગયું પામે અને મોક્ષમાં વધારે ધર્મનો દાતા છે. પૂર્વોક્ત ચાર ભાવો ટોટલ માને છે, સરવાળો નીચોવળ. પૂર્વે કહેવાના ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી, કેવળ જ્ઞાન પણ આવરણ સંયુક્ત છે. આવરણની અભાવની અપેક્ષા માટે આવરણ સંયુક્ત જોવામાં આવે છે. નિરાવરણ નથી કેવળ જ્ઞાન, જ્ઞાન તો નિરાવરણ. એક અપેક્ષા એ નિરાવરણ છે અને એક અપેક્ષા એ સાવરણ છે. ધર્મના અભાવની અપેક્ષા આવી માટે સાવરણ કહેવાય અને એક અપેક્ષા એ આવરણ એને ભાવ કરવાનો અભાવ છે. જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું. આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. આ હું કહ્યું કેવળ જ્ઞાનની પર્યાય એનું લક્ષ કરી તો મોક્ષ માર્ગ પ્રગટ નહીં થાય. સમ્ય દર્શનનું લક્ષ કરી તો નહીં થાય મોક્ષ માર્ગ. પર્યાયના ભેદને ન જોતા અભેદ સામાન્ય જો તો એ મોક્ષનું કારણ છે. મુક્તિનું કારણ નથી એટલે મોક્ષ માર્ગ પ્રગટ ન થાય પર્યાયના લક્ષે. પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી એને કર્મકૃત કહેવાય. કર્મની અપેક્ષા છે માટે આશ્રય કરવાયો નથી. ઊંચામાં ઊંચી વાત છે. મુક્તિનું કારણ છે મોક્ષ માર્ગની પર્યાય પણ મોક્ષનું કારણ. હું કહ્યું આમ તો મોક્ષ માર્ગની પર્યાય મોક્ષનું કારણ એક અપેક્ષા છે, પણ બીજી અપેક્ષા એ અહીંયા શું કે છે કે જો મોક્ષ માર્ગની પર્યાય ઉપર લક્ષ કરી તો મોક્ષ